તારીખ 14/2/1984 શ્રી પરમાગમ સાર બોલ નંબર 479 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 274
ખાનગી સ્વામીના પ્રવચનો માંથી છે. એમના પ્રવચનો માંથી ચૂંટેલા વાક્યો છે. 133 પાને 479 નંબર નો બોલ છે, છેલ્લો. પહેલા એમ કહ્યું છે કે તું તારા સ્વરૂપને જાણવાનું કુતૂહલ કર. એટલા માટે કુતૂહલ કર કે ભગવાન જ્ઞાનેન્દ્રદેવે સર્વજ્ઞ પરમાત્મા એ એમની દિવ્ય ધ્વનિમાં આત્મ સ્વરૂપના ગુણગાન કર્યા છે. આત્મામાં રહેલા ગુણોની પ્રશંસા કરી છે, મહિમા કરી છે. ગુણો બતાવ્યા છે એટલું નહીં, ગુણો બતાવતા આવનું આત્મ સ્વરૂપ મહિમાવંત છે એમ પણ સાથે કહ્યું છે. ગુરુદેવ શ્રીના વચનમાં હવે સ્વરૂપનો મહિમા ચાલે છે. કોણ છે એ આત્મા જેનો ભગવાને વખાણ કર્યા કે તું આનંદનો સાગર છો. પહેલી વાત એ લીધી છે, બધા ગુણોમાં જેનો પ્રધાનપણે ભોગવતો થાય છે તે આનંદ નામનો ગુણ છે. એટલે સૌથી પ્રથમ એની વાત લીધી છે. અને સર્વ જીવોને આનંદ જ જોઈએ છે, આનંદનું જ પ્રયોજન છે. કહે છે કે તું તો પોતે જ આનંદનો સાગર છો, પરમાનંદ સ્વરૂપ છો. આનંદનું પણ જે ઉત્કૃષ્ટ ભાવ એ તારું સ્વરૂપ છે. અને એવા અનંત અનંત ગુણોનું તું ગોદામ છો. આનંદ જીવા, અનંત ગુણોનું તું ગોદામ છો. જેમ ગોદામમાં હજારો ગુણીઓ પડી હોય અથવા ઘણો માલ વિવિધ પ્રકારનો ખડકાયેલો હોય એને એક વચનમાં કહીએ તો એક આખું ગોદામ છે, એમ અનંત ગુણને એક વચનમાં કહીએ તો તે અનંત ગુણનું એક સ્વરૂપ એવું આત્મદ્રવ્ય છે. આત્મદ્રવ્ય કહો કે અનંત ગુણનું એક સ્વરૂપ ગોદામ કહો. અનંત અનંત ગુણોનું ગોદામ છો, અતિન્દ્રિય આનંદનો દરિયો છો. આનંદ એટલે આ આનંદ નહીં, જે ઇન્દ્રિય જ્ઞાનમાં ઇન્દ્રિય દર્શના વિષયોથી જે આનંદ કહેવાય છે લોકમાં, એ આનંદ નહીં. એ તો ખરેખર દુઃખ છે, આનંદ નથી પણ દુઃખ છે. અતિન્દ્રિય ઇન્દ્રિયથી પાર જઈને જે અનુભવમાં આવે છે અથવા જે આનંદને ઇન્દ્રિય સાથે કોઈ સંબંધ નથી, ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના વિષયો સાથે કોઈ સંબંધ નથી, એવો અતિન્દ્રિય આનંદનો દરિયો છે. દરિયો છે એટલે ઘણો આનંદ, અપરિમિત આનંદ જેમાં રહેલો છે. વર્તમાનમાં હયાત છે એમ લેવું છે. અને એવું સ્વરૂપ સ્વરૂપથી પણ સહજ પ્રત્યક્ષ છે, એવું આત્મ સ્વરૂપ છે. એ અપેક્ષાએ અવ્યક્ત કહેવાય છે, શાસ્ત્રમાં એને અવ્યક્તમાં નાખ્યું છે. ત્યાં તો બીજી જે વ્યક્તતાઓ છે તેનાથી વિલક્ષણ પણ બતાવવાનું છે કે એક સમયની પર્યાય વ્યક્ત છે એમ પણ નથી. એક સમયની પર્યાયમાં જ્ઞાનાદિના વિષય જે જગતના પદાર્થો છે એમ પણ નથી. એટલે રૂપી પણ નથી, રૂપી દ્રવ્ય સ્વરૂપે નથી, રૂપી ગુણ સ્વરૂપે નથી, રૂપી પર્યાય સ્વરૂપે નથી. અને આત્માની અવસ્થામાં જે ઉત્પાદ રૂપ પર્યાય થાય છે એ પ્રકારે પણ નથી, એમ કહીને એ બધાને વ્યક્ત કયા છે અને આત્માને અવ્યક્ત કયો છે. બોલ છે ને 49 ગાથામાં. પણ ખરેખર તો એ અવ્યક્ત કહીને પરોક્ષ છે એમ નથી કહેવું. અવ્યક્ત હોવા છતાં એ પરોક્ષ છે એમ તો નથી કહેવું. એ ક્યાંથી નીકળે છે કે ચેતના ગુણની જે વાત કરી છે 49 ગાથામાં, ત્યાં એ વાત સ્પષ્ટ કરી છે કે એ તો સદાય અનુભવમાં આવતો ચેતના ગુણ દ્વારા અબાલ ગોપાલ સૌને જણાય એવો છે. અવ્યક્તની છેલ્લી વાત કરી છે. આ રીતે વ્યક્તપણાનો અભાવ હોવા છતાં એમ કરીને એ ઉપરાંત એમ કરીને બધું ગૌણ કરાવે છે. સ્વસંવેદનના બળથી પોતે સદા પ્રત્યક્ષ હોવાથી અવ્યક્ત કહીને પરોક્ષ નથી કયો. આવો આનંદનો દરિયો છે એ પણ પ્રત્યક્ષ છે એમ કેવું છે. અને ક્યારે પ્રત્યક્ષ છે કે રૂપથી જ પ્રત્યક્ષ હોવાથી અને સ્વરૂપ નિત્ય હોવાથી એ નિત્ય પ્રત્યક્ષ છે, સદાય પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષ કરું ત્યારે પ્રત્યક્ષ એની નહીં, હું જયારે પ્રત્યક્ષ કરું મારા અનુભવમાં ત્યારે પ્રત્યક્ષ એમ નહીં, એટલે સદાય પ્રત્યક્ષ છે. ઉપાસના શુદ્ધ છે એ પોતાને માટે તો એમ છે, પણ વસ્તુ તો કાયમ જે છે સ્વરૂપે એ સ્વરૂપે છે, ન સ્વીકારે તેથી વસ્તુ નથી એમ કેમ કહેવાય. જ્યાં સુધી પોતે સ્વીકારતો નથી ત્યાં સુધી એનો લાભ પણ એને નથી. લાભ એટલે હોવા સ્વરૂપે હોવા છતાં, લાભ સ્વરૂપે હોવા છતાં અલાભ સ્વરૂપે છે, એ પર્યાય અપેક્ષિત વાત થઈ. દ્રવ્યની અપેક્ષા એ તો જુઓ તો સદાય પ્રત્યક્ષ છે, ક્યારે ક્યારે પરોક્ષ છે એમ નથી. પ્રત્યક્ષ શબ્દ વાપર્યો છે એટલું જોવા જ નથી કે અનુભવમાં આવે એ વાત તો લખી છે, પણ પ્રત્યક્ષની વાત લખી છે કે નહીં જોવો. સ્વસંવેદનના બળથી પોતે સદા પ્રત્યક્ષ હોવાથી અનુભવ અનુમાન ગોચર માત્રપણાના અભાવને લીધે આત્માને અલિંગ ગ્રહણ કહેવામાં આવે છે. અલિંગ ગ્રહણમાં પ્રત્યક્ષની વાત લીધી છે. અને ચેતના ગુણ વડે સદાય અનુભવમાં અંતરંગમાં પ્રકાશમાન છે. પ્રકાશમાન છે એટલે ચેતના ગુણ દ્વારા અંતરંગમાં જોવામાં આવે તો વેદન ગોચર છે, સદાય વેદન વેદનમાં આવી રહ્યો છે સદાય. પાછો ત્રણેય કાળે અત્યારે પણ કેવો છે કે જેણે પોતાનું સર્વસ્વ ભેદ જ્ઞાની જીવોને સોંપી દીધું છે. આમ જ્યાં જુદો પડે છે ત્યારે એને બધું એને આના કબજામાં આવી ગયું, આખું સ્વરૂપ એના કબજામાં આવી ગયું. સ્વસંવેદનના બળને કારણે સદાય પ્રત્યક્ષ થયા છે. વેદનમાં પ્રત્યક્ષપણું છે. આ બહુ ચર્ચા ચાલે છે કે અનુભવ પરોક્ષ છે કે અનુભવ પ્રત્યક્ષ છે, એની ચર્ચા ચાલે છે. અને એ ચર્ચા ટોડરમલજીએ એમની રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં સારી રીતે ચર્ચી પણ છે. તો આગમની દ્રષ્ટિકોણથી લઈએ તો અનુભવ પરોક્ષ છે એમ કહેવાય, કેમ કે અનુભવ કરનાર જ્ઞાન મતિ અને શ્રુત છે. મતિ શ્રુત જ્ઞાનનો અનુભવ છે, તો મતિ અને શ્રુત બંને તો પરોક્ષ જ્ઞાન છે. આદ્ય પરોક્ષમ પ્રત્યક્ષમ અન્યત, આ બે સૂત્ર છે તત્વા સૂત્રમાં. પાંચ જ્ઞાનમાં આદ્ય બે વચન છે, આદ્ય એ બે વચન, આદિ એક વચન, આદ્ય બે વચન છે એટલે દ્વિવચન. એટલે પહેલા બે જે છે એ બે કહેવાની જરૂર ન પડે, શું કામ દ્વિવચન વાપરે એટલે બે એનો અર્થ બે પકડવો એમ. સંસ્કૃતમાં એ વ્યવસ્થા છે ભાષાની અંદર, એક વચન, દ્વિવચન અને બહુવચન. આદ્ય પરોક્ષમ, પહેલા પાંચ જ્ઞાનમાંથી પહેલા બે છે એ પરોક્ષ છે, પ્રત્યક્ષમ અન્યત. બાકીના છે અન્ય, એટલે બાકીના જે છે તે પ્રત્યક્ષ છે. એટલે અવધિ જ્ઞાન પ્રત્યક્ષ છે, મનોપર્ય જ્ઞાન પ્રત્યક્ષ છે, અને કેવળ જ્ઞાન પ્રત્યક્ષ છે કેમ કે તે ઇન્દ્રિયો દ્વારા પ્રવર્તતા નથી. ઇન્દ્રિયના માધ્યમથી પ્રવર્તે તે પરોક્ષ, અને ઇન્દ્રિય વિના પ્રવર્તે તે પ્રત્યક્ષ. એમાં કેવળ જ્ઞાન સકળ પ્રત્યક્ષ છે, અને અવધિ અને મનોપર્ય આંશિક પ્રત્યક્ષ છે અથવા દેશ પ્રત્યક્ષ છે. એ ચર્ચા એમણે લીધી છે કે એને પરોક્ષ પણ કહેવાય છે. ક્યાંક શાસ્ત્રમાં એ વાત પણ આવે તો એ મતિ શ્રુત જ્ઞાનની આગમ ભાષાએ એ વાત કરી છે એમ જાણ, કેમ કે ત્યાં આગમની અંદર મતિ શ્રુત જ્ઞાનની પ્રવૃત્તિ સામાન્યપણે મન દ્વારા અને ઇન્દ્રિયો દ્વારા થાય છે એ અનુસ્વરૂપ લીધું છે. પણ આત્માના સ્વરૂપના વેદનની અપેક્ષાએ જોવામાં આવે તો ત્યાં કોઈ ઇન્દ્રિય દ્વારા પ્રવૃત્તિ નહીં હોવાથી, ઇન્દ્રિયનું કોઈ માધ્યમ નહીં હોવાથી, અને આત્મા વેદન પ્રત્યક્ષ હોવાથી તેને અતિન્દ્રિય પ્રત્યક્ષ અનુભવ કહેવામાં પણ આવે છે, એ વાત એમણે સ્થાપી છે છેલ્લે છેલ્લે ચર્ચા કરીને. અને એ સીધું સમજાયું છે કે જે જ્ઞાનનો પર્યાયનો ઉત્પાદ થાય, તે જ્ઞાનનો પર્યાય ઉત્પાદ થતા પોતાને જ વેદે, એમાં પરોક્ષ પણ શું? બરોબર, જે જ્ઞાનનો ઉત્પાદ થયેલો પર્યાય પોતાને વેદ તો ઉપજે, એમાં એને બીજાનું માધ્યમ તો છે નહીં, કોઈ નિમિત્ત તો છે નહીં, એટલે એમાં કોઈ પરોક્ષ પણ લાગુ પડતો નથી. એટલે આ બધામાં એ વાત લીધી કે આનંદ થી જ્યાં વાત કરી છે ત્યાં પણ પ્રત્યક્ષ આનંદ સ્વરૂપ છે એમ. આવો આવો અનંત ગુણનો પિંડ છે તો એ પ્રત્યક્ષ છે એમ દેવો, કેમ કે સહજ પ્રત્યક્ષ એનો સ્વરૂપ છે. એ પ્રત્યક્ષ કેમ છે એ ન પકડાય તો જરા એનું જે બળ આવવું જોઈએ પણ ના આવે. પણ એ એટલા માટે એમ કે સ્વસંવેદનના બળથી પ્રત્યક્ષ છે. જ્ઞાનમાં રહેલું જે જ્ઞાનનું વેદન, જ્ઞાનમાં રહેલું જે જ્ઞાનનું વેદન, એ જ્ઞાન વેદનમાં પોતાનું વેદન છે એનું બળ આવતા પ્રત્યક્ષપણે પોતે પોતાને અનુભવમાં આવે છે. તેનું બળ નથી તો રાગનું બળ છે, તો રાગની આદેશમાં એને પરોક્ષ માસે છે. ઊંડે 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 અનંત ગુણ પીડ્યા હશે આત્મામાં, ત્યાં ઊંડે 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 અને ગુણ પડ્યા છે અને શાસ્ત્રમાં એવું આવે છે કે પર્યાય ઉપર છે, ગુણ અંદર છે, પર્યાય એનું બહિરંગ છે, ગુણ એટલે દ્રવ સ્વભાવ છે એનું અંતરંગ છે. તો પણ એવું બધું કહ્યું હોવા છતાં પણ, અને અવ્યક્ત કયો હોવા છતાં પણ, એમ છતાં પણ કહીને કહ્યું ને કે એ બધાને ગૌણ કરીને હવે એક વાત કહેવામાં આવે છે. છતાં પણ નો અર્થ એવો થાય છે કે એમ હોવા છતાં પણ આ બધી વાતને અમે ગૌણ કરીએ છીએ અને આ કહીએ છીએ એ વાતને હવે મુખ્ય કરીએ છીએ. 36 બોલ કહ્યા પછી મુખ્યપણે આ વાત કરી છે કે આત્મા પ્રત્યક્ષ છે. સ્વસંવેદનના બળથી જોવામાં આવે તો આત્મા પ્રત્યક્ષ છે, નહીંતર પ્રત્યક્ષપણે છે છતાં પ્રત્યક્ષપણે જોવામાં આવતો નથી. એ તો એમ જ છે કે બીજાને તો સદાય પ્રત્યક્ષ હોવા છતાં એના બેભાનપણામાં એનું પ્રત્યક્ષપણું શું છે? જેનું બેભાનપણું છે એનું પોતાને, જેમ કોઈ માણસ મૂર્છિત થાય છે ને, અસાદ થઈ જાય છે, તો એને ઘર છે, કુટુંબ છે, શરીર છે, રાત છે, એ બધું ક્યાં એના કોઈ વિચારમાં છે? એને કાંઈ ખબર નથી. જેમ બેશુદ્ધ અવસ્થામાં કાંઈ ખબર નથી, એવું આત્માનું મિથ્યાત્વપણું છે એ બેશુદ્ધ અવસ્થા જેવું છે, જાણે પોતાને વિશેની કાંઈ ખબર નથી. પોતાની ખબર નથી ને પરની એ ખબર નથી ખરેખર તો આમ છે. સુખ શાંતિ ને આનંદ સાથે હોય જ, સ્વસંવેદનમાં સુખ શાંતિ ને આનંદ સાથે આકુલતા ને દુઃખ. અહીંયા તો એક વિચાર શું ચાલ્યો કે આત્મા અનંત અનંત ગુણોનું ગોદામ છે, અતિન્દ્રિય આનંદનો દરિયો છે, એટલા જે વચન પડ્યા છે ને, સીધ સમાન શુદ્ધ છે એવું જે ભગવાને કહ્યું છે, તો કહે છે કે એવો તું પ્રત્યક્ષ છો. એવો પાછો ઊંડે ઊંડે કોઈ અંદરની ગુફામાં છુપાઈ ગયેલો છો એમ નથી લેવો, પ્રત્યક્ષ છો એમ લેવું છે. સહજ પ્રત્યક્ષ એનું સ્વરૂપ છે. આત્મા જો એના જ્ઞાન ગુણથી પરોક્ષપણું એના જ્ઞાનમાં નથી, એના સ્વભાવમાં નથી. જો એના સ્વભાવમાં નથી, જ્ઞાન સ્વભાવમાં પર પ્રત્યક્ષપણું છે, તો એ સ્વભાવ પણ પ્રત્યક્ષ જ છે. ભલે એક સમયની પર્યાયની ઉત્પાદની જેમ વ્યક્ત ન હોય, પણ સામાન્યપણે પણ એ પ્રત્યક્ષ સ્વરૂપે છે. સામાન્ય હોવા છતાં એ પ્રત્યક્ષ સ્વરૂપે છે. આ એક એની વિશિષ્ટતા છે. વેદવાનો ધર્મ જ્ઞાનમાં છે, પછી જ્ઞાન છે એ આખા દ્રવ્યની વિશિષ્ટતા હોવાથી અનંત ગુણો વિદાય છે એમ કહેવામાં, આખું દ્રવ્ય વિદાય છે એમ કહેવામાં આવે છે. દીવાસળીમાં રહેલી અગ્નિ વ્યક્ત નથી,
અવ્યક્ત છે.
એ દ્રષ્ટાંતે સામર્થ્યને અને શક્તિને બતાવવામાં આવે છે, તો પણ તફાવત છે એમ કહેવું છે કે દ્રષ્ટાંત સર્વાંશે લાગુ પડતું નથી. કયું શું એમાં બાકી રહી જાય છે કે સહજ પ્રત્યક્ષપણું છે દ્રવ્યમાં, તો સહજ પ્રત્યક્ષપણું છે, એ સહજ જ્ઞાન છે, એ પ્રત્યક્ષ છે. આત્માનું જે જ્ઞાન સ્વભાવ છે જેને સહજ જ્ઞાન કહેવામાં આવે છે, જે કેવળ જ્ઞાનથી પણ અનંત ગુણ છે, એ સહજ જ્ઞાન પ્રત્યક્ષ સ્વરૂપે છે. જો કેવળ જ્ઞાન સકલ પ્રત્યક્ષ હોય, તો એનાથી અનંત ગુણ જે જ્ઞાન સ્વભાવ હોય એ પરોક્ષ હોય? આ તો ત્રિરાશીથી સમજી શકાય એવું છે. જો કેવળ જ્ઞાન સકલ પ્રત્યક્ષ છે, તો કેવળ જ્ઞાનથી જે અનંત ગુણ છે એ કઈ પરોક્ષ હોય? એ તો સહજ પ્રત્યક્ષ છે. જેની પ્રત્યક્ષતા ભાષિત થાય છે, આ નિશ્ચયના વિષયમાં આવે છે, જેને નિશ્ચય થાય છે એને પોતાનો આત્મા પ્રત્યક્ષ છે એમ પણ નિશ્ચયમાં આવે છે. અને જ્યારે એને પ્રત્યક્ષ છે એમ લક્ષમાં રહી જાય છે કે હું તો પ્રત્યક્ષ જ છું મારા સ્વરૂપથી આવો, ત્યારે એની અવસ્થામાં પરોક્ષપણું છે એ નભી શકતું નથી, પરોક્ષપણું છે એ ટકી શકતું નથી. તેથી તે પરોક્ષપણું ટળીને અતિન્દ્રિય પ્રત્યક્ષપણું અવસ્થામાં પણ ઉભમ થાય છે. કારણ શું? સજ્જડ કારણ શું છે? મતી શ્રુતનો વિકલ્પ જે પરોક્ષ ચાલે છે અને નિશ્ચય નહીં સંબંધિતનો, નિશ્ચય નહીંનો જે વિષય છે એવો આત્મ સ્વરૂપ, એ સંબંધીનો જે વિષય છે એનો પણ છેલ્લે છેલ્લે નિષેધ કર્યો. કેમ કે ત્યાં સુધી પરોક્ષ પ્રવૃત્તિ છે, આ હું આ હું આ હું આ હું એમ વિકલ્પ ચાલે છે, પરોક્ષ જ્ઞાન છે ચાલે છે. અને પોતે એ જ્ઞાનનો જે વિષય છે ત્યાં જેના ઉપર લક્ષ ધ્યાન, જેના ઉપર લક્ષ છે એ તો પ્રત્યક્ષ છે સ્વરૂપ છે. એટલે હું પ્રત્યક્ષ છું એના બળમાં, એના જ્ઞાન બળમાં પરોક્ષપણું ઉતરીને પ્રત્યક્ષપણું આત્મામાં ઉત્પાદરૂપ થાય છે, એને અતિન્દ્રિય અનુભવ કહેવામાં આવે છે. પોતે સિદ્ધ સમાન શુદ્ધ છે, આટલા આટલા તારા વખાણ કરે છે, એવું તું પરમાત્મ સ્વરૂપ છો કોણ એમ કહે છે. એવું તું પરમાત્મ સ્વરૂપે છે કોણ, આ જિજ્ઞાસાનો વિષય થવો જોઈએ. કુતૂહલ કહો કે જિજ્ઞાસા કહો, એ કાગળ બોલાવી ગયો છે કે કેવી જિજ્ઞાસા હોય મુમુક્ષુને, કે જેમ કોઈ જંગલમાં રાત રહેવાનો પ્રસંગ આવ્યો હોય અને વાઘ ને દીપડા આજુબાજુમાં જ ફરતા હોય, એના અવાજો ત્રાળ ને ગુગવાટા કરતા હોય, સંભળાતા હોય, તો એને ઊંઘ આવે નહીં, તો એને નિરાતે ઊંઘ આવે. કેમ કે હું ઊંઘી જઈશ ને એને તો વાસ આવે તો કોઈ માણસ છે, ઓચિંતો આવીને ખાઈ જશે. એમ જેને ભાવ ભ્રમણનો ભય છે કે જો આ મનુષ્ય આયુ પૂરું થયા પહેલા પ્રત્યક્ષ અનુભવ સુધી પહોંચાયું નહીં, આત્મભાન સુધી વિકાસ કર્યો નહીં, તો અનંત જન્મ મરણની ડાંગો માથે તોળાયેલી ઊભી છે. એટલે એને પોતાનું સ્વરૂપ જાણવાની જે જિજ્ઞાસા થાય છે એમાં એની ઊંઘ ઉડી જાય છે. જેમ કોઈ ચિંતાને વશ ઊંઘ ઉડી જાય છે, ચિંતા થાય, ઘણી ચિંતાનો કોઈ પ્રસંગ હોય તો ખાવું ભાવે નહીં, ઊંઘ આવે, ખાવું ન ભાવે. કેમ કે એટલું બધું ત્યાં વલણ થઈ જાય છે, પરિણતિ થઈ ગઈ, ભયની પરિણતિ થઈ ગઈ ત્યાં, અનુભવ નક્કી કરો. કોઈ ચિંતાનો પ્રસંગ યાદ કરી લો કે ખૂબ ચિંતા થઈ ગઈ હોય, ખાવું પણ ન ભાવે, ઊંઘ પણ ન આવે, બબે ત્રણ ત્રણ ચાર ચાર વાગ્યા સુધી માણસ નથી આવતો, શું થાય છે ત્યાં? અંદરમાં એક એવું પરિણામ, પરિણામનો પ્રવાહ ચાલતો હોય છે કે એને ક્યાંય કેમ પડવા દેતો નથી. એમ એક વાર એવી બેચેનીમાં આવ્યા વિના આત્માના સ્વરૂપને જાણવા માટે એટલો હદ સુધીની બેચેનીમાં આવ્યા વિના કેટલી ગરજ હોય એને નક્કી કરો. એને સ્વરૂપ જાણવાની, સ્વરૂપના જ્ઞાતા પાસેથી સ્વરૂપ જાણવાની કેટલી ગરજ હોય એ નક્કી કરો. કે એના જન્મ મરણ વર્તમાન એના મરણ કરતા પણ એ અધિક ગંભીર વિષય થઈ ગયો એના માટે. અનંત જન્મ મરણ નો વિષય અનંત ગુણ ગંભીર થઈ ગયો એના કરતા. એકવાર તો એવી ચર્ચા ચાલી ગઈ માહિતી ત્યારે કે જો આવું હોય તો એમ કે દુઃખ આ માર્ગ તો સુખ નો છે અને આવું પેલા દુઃખ થાય એવું શું કરવા, આવું પેલા દુઃખ થાય એવું શું કરવા, પણ એવું થાય છે એવું વચમાં આવ્યા વિના રહેતું નથી એમ છે. મન કહેતું હતું કે જો શાંતિ નહીં મળે તો મારા નશ્વર શરીરનું આ સંસાર અસાર સંસારથી ચાલ્યા જવું શ્રેયસ્કર થશે, મૃત્યુ બહેતર છે. જો આત્મશાંતિ ન મળે તો મૃત્યુ બહેતર છે. એમ નથી કે બધી અનુકૂળતા થાય તો મને સમજવામાં ઉપયોગ લાગે, તો મને કોઈ ચિંતા ન હોય ને બધું સરખું હોય ને તો પછી ઉપયોગ બરાબર કામ કરે સ્વાધ્યાયમાં, એમ નથી લીધું. બીજું ગમે તેમ થાવ પણ એક વાર આ આત્મા કોણ છે એ વાત તો એને બરાબર પોતાના સ્વરૂપની જિજ્ઞાસાની તૃપ્તિ થઈ જવી જોઈએ. જિજ્ઞાસાને શાસ્ત્રમાં પ્યાસ તરસ કીધી છે. પ્યાસ જો એને તરસ લાગી હોય તો એ તરસ ન છીપાય તો મૃત્યુ થઈ જાય એવી હદ આવે. એ હદે જયારે આવે છે જિજ્ઞાસા ત્યારે એ જિજ્ઞાસાની તૃપ્તિ થયા વિના રહેતી નથી અને ત્યારે હળવો થાય છે. ત્યારે એનો ઉપયોગ નિવૃત્ત થઈને જાણવા પ્રવર્તે છે. ઉપયોગની નિવૃત્તિ છે, નહીંતર એને બીજી ઉપાધિમાં એટલો ઘેરાયેલો રહે છે એટલો ઘેરાયેલો રહે છે કે સ્વરૂપ નો વિચાર આવે પણ ઓળખાણ થાય નહીં. રાતો ની રાતો જાગીને અનેક જૈન શાસ્ત્રોનું ગહન અધ્યયન કર્યું. જયારે એની પાછળ પડ્યા હતા ત્યારે શાસ્ત્રો જ વાંચ્યા કરતા હતા. દુકાને શાસ્ત્ર વાંચે, ઘરે જ આવે તો માણસ સંભાળે, એ તો છોડે નહીં પુસ્તક ને. એમને દુકાન બંધ કરવાનો વારો આવ્યો. આ સાવધાની નો રહીને, સાવધાની નો રહી તો પછી દુકાન તો મીઠાઈ જાય ને તો ભલે મીઠાઈ ગઈ. કલકત્તા જવું પડ્યું દુકાન બંધ કરીને, તો આ કલકત્તા ગયા પણ એ પેલા પકડી લીધું હતું. પછી કલકત્તા જાય કે ગમે ત્યાં જાય પછી કઈ વાંધો નથી, ભીન પડી ગયા ભીન પડી ગયા. એક પંડિત રોકી લીધો, સમજાવે ન સમજતા હોય ત્યાં એને પૂછે. પંડિત રોકી લીધો, પંડિત માટે ઘર ભાડે રાખ્યું, પોતે ત્યાં રહેવા માંડ્યા. મારું ખાવાનું ત્યાં મોકલજો, ઘરે તો નહીં આવું પણ જમવાય નહીં આવું, સુવા બેસવા જમવાનું બધું ત્યાં કરીને ખવડો. કોઈ પોતાની મિલે ન સમજાય, જો ખૂબી શું છે. શાસ્ત્રો વાંચી નાખ્યા સમજાણો નહીં, પંડિત મારફત સમજવાનો પ્રયાસ કર્યો સમજાણો નહીં. અને આયા જ્યાં જ્ઞાન ને રાગ જુદા છે એમ સાંભળ્યું ગુજરાતીમાં. હજી તો જ્ઞાન ને રાગ જુદા છે, માતૃભાષા એ નથી, હિન્દી ભાષા એ નથી. ત્યાં અંદરમાં પ્રતિભાસ આવ્યો તો હો આ તો જ્ઞાન સ્વરૂપી અનંત જ્ઞાન નો પ્રત્યક્ષ જ્ઞાન નો પિંડ આત્મા છે. મારા સ્વરૂપ થી તો પ્રગટ ને પ્રત્યક્ષ જ છું ને, ધીમ ચડી ગઈ. જ્યાં ચોર ને ભાયો તો પછી ઘરમાં હુઈ ગયા એમને, બાયણું બંધ કરીને હુઈ જવાનું ભલે રહ્યો અંદર. એ ઉઘાડી નાખ્યા. એ ધૂન ચડી ગઈ ચડી ગઈ ચડી ગઈ 48 કલાકમાં અનુભવ લીધે છૂટકો કર્યો. પૂજાવાદી બધી ધાર્મિક ક્રિયાઓ પણ કરી છે. 6-6 કલાક પૂજાઓ, 4-4 કલાક, 6-6 કલાક. સવારના 4 વાગ્યાથી દાખલ થાય, કડકડતી ઠંડી હોય તો 10 વાગે બહાર નીકળે મંદિરમાંથી. ગૃહસ્થ જીવનથી અલગ પોતાનો નિવાસ રાખ્યો. એ આ પંડિત પૂછ્યું હતું કે આપણે શું લીધું છે, આ તો કુમુદબેને લીધું છે. તો વચમાં એ પંડિત રાખ્યા ત્યારે આવતા જ નહીં, ઘરે જ ન આવે, ટિફિને ત્યાં મોકલવાનું. અધ્યયન મનન આ બહુ ધંધામાં વેપારમાં લાગે ત્યારે ઓફિસમાં ટિફિન મગાવે છે કે નહીં, બહુ કામમાં છે અત્યારે. હવે એટલું કામ છે સિઝનનું, એટલું કામ છે, ઘરે આવવાની ફુરસદ નથી, આવવા જવાની. અહીંયા મૂકી જાઉં, ટાઈમ મળશે ત્યારે ખાઈ લઈશું, ટાઢું ગમે એવું નથી. એવો રસ છે અમે કમાણીમાં કે ટિફિન પડ્યું રહે, સિંહને ડાળ્યા ને એવું બધું ફાંકવાનું ચાલુ કરી દે, એ વિચાર આવે તો નહીં તો ક્યાંય ટાઈમનો મેળ પડે. અધ્યયન મનન અને ચિંતનની ત્રિવેણી વહેતી કરી, પરંતુ મગજમાં શાંતિ માટે ભડભડતી જ્વાળાની ભઠ્ઠી ન ઓલવાય ને શાંતિ ન. સુખની શોધમાં અને સહજાનની પ્રાપ્તિ માટે રાતો ને રાતો અહીંથી ત્યાં ભટક્યા કર્યો, ક્યાંય ચેન પડે નહીં. આંટા માર્યા કરે, હું ન આવે તો આંટા માર્યા કરે, છે શું, ક્યાં જવાનું છે. મન કહેતું હતું કે જો હવે શાંતિ નહીં મળે તો આ શરીર પડી જશે, બાકી બીજો કોઈ એમાં ઉપાય દેખાતો નથી. એવી વેદનામાં આવ્યા હતા ત્યારે પત્તો લાગ્યો. પણ જ્યાં ચા છે ત્યાં રાહ છે. પુણ્યાત્મા અને ગુરુદેવના જ્ઞાન અને રાગ જુદા છે એ વચનથી એકદમ શાંતિ મળી ગઈ. એટલું નહીં બહુ સારું લખ્યું છે. લેખું છે પૂછી પૂછીને બધું, એમને તો ઘરમાં ક્યાં ખબર હતી કે આ બધી પરિસ્થિતિ બધી છે, પણ બધું પૂછી પૂછી મોટો ફેર છે એનો, રણકાર જુદો છે અંદરમાં. હા, આત્મા એમ કે આત્મા ખડો થાય છે. પંડિત શાસ્ત્ર માટે બધું સમજાવતા હતા કે આ નહીંથી આમ કીધું છે, જોવા નહીંથી આમ કીધું છે, અને દ્રવ્યાર્થી કહેવાય, અને અશુદ્ધ દ્રવ્યાર્થી કહેવાય, અને પર્યાયાર્થી કહેવાય, અશુદ્ધ નિશ્ચય કહેવાય, ફલાણું કહેવાય, આમ શુદ્ધ નિશ્ચય કહેવાય, બધું આવે. સદભૂત વ્યવહાર આવે, અશુદ્ભૂત વ્યવહાર આવે, બધી વાત આવે ને. પણ અંદરમાં આત્મા જે સહજ પ્રત્યક્ષ છે, દીવે થી દીવો પ્રગટે જેવું છે, દીવાથી દીવો. હું એક વાર કુતુહલ કરીને જોતો ખરો ભાઈ, મહાકષ્ટે મરીને પણ તું કુતુહલ કરીને સમયસારમાં એ કળશ છે, 23મો કળશ છે. કથમ અપી મૃત્વા કૌતુહલી સન કુતુહલ વાવો થા, મરીને પણ આને શું જાણવામાં, એનો અર્થ મરીને શું કે કોઈ પણ પ્રતિકૂળતાને અવગણીને, ગમે તેવી પ્રતિકૂળતા હોય તો તેને અવગણીને પોતાનું આત્મ સ્વરૂપ કેવું છે જાણવાની કુતૂહલતા. મહાકષ્ટે મરીને પણ તું કુતૂહલ કરીને જો, આ શરીરાદીનો પાડોશી થઈ આત્માનો અનુભવ કર. શરીર તે હું છું એવું જે એકત્વ પરિણમન થઈ ગયું છે, એના બદલે જ્ઞાનમય પિંડથી જોડે રહેલું બાજુમાં પાડોશી જેમ રહેતા હોય તેમ આ જ્ઞાન પિંડની જોડે એક બીજું ખોખું છે, પૂતળું છે, પૂતગળ પિંડ છે, એનો એકવાર પાડોશી થઈને આત્માનો અનુભવ કર. ભિન્ન પડીને, પાડોશી થઈને એટલે શરીરાદિથી ભિન્ન પડીને આત્માનો અનુભવ કર. શરીર તે હું એ જે પરિણતિ થઈ ગઈ છે, એ પણ પરિણતિ થઈ ગઈ છે. શરીર તે હું એ પરિણતિ થઈ ગઈ છે. આંખ ઉપર કોઈ પ્રહાર થાય એવો પ્રકાર એક્સિડન્ટલી થાય ઓચિંતો, તો વિકલ્પ કરીને આંખ બંધ કરે છે કે વિકલ્પ કર્યા પહેલા આંખ બંધ કરે છે? વિકલ્પ કરવાનો સમય ક્યાં છે એની પાસે? પણ આ શરીર તે હું એવી જે શરીરની સાવધાની છે એ સદાય ઊભી છે, એ જાગૃતિ એની ક્યારેય ગઈ નથી, એ પરિણતિ એની ક્યારેય છૂટી નથી. એટલે કોઈ પણ જાતનો વિકલ્પ કર્યા વિના એ સાવધાની રહે છે. એવી સાવધાની અહીં આવી ભલે ઉપયોગરૂપ ન હોય, ઉપયોગરૂપ ન હોય અને ઉપયોગ ભલે બીજો જતો હોય તો પણ કામ કેટલું કરે છે, એનું બળ કેટલું, આ વિચારવા જેવું છે. કે અવળી સાવધાની એને સ્વરૂપમાં સાવધાન ન થવા દે અને સવળી સાવધાની એને પરમાં સાવધાન ન થવા દે. સમ્યક દ્રષ્ટિ લડાઈમાં ઊભો છે છતાં એની સાવધાની નથી, અને મિથ્યા દ્રષ્ટિ ધ્યાનમાં બેઠો છે એની સાવધાની સ્વરૂપમાં નથી, એ દેહમાં સાવધાન છે ને રાગમાં સાવધાન છે. આમ છે, એટલે તો 38મી ગાથામાં એ દ્રષ્ટાંત લીધું છે કે જેમ હાથ મુઠ્ઠીમાં રાખેલો સોનું ભૂલી ગયો તો એ જ્યાં ખબર પડી ત્યાં સાવધાન થઈને સંભાળે છે, એવો શબ્દ નાખ્યો છે સમયસારમાં. સાવધાન થઈને સંભાળે છે, પણ હતું તો એની મુઠ્ઠીમાં, એના કબજામાં, એના પોઝિશનમાં હતું, પછી સાવધાની શું કરવા કરી? પોતાના કબજામાં રહેલી ચીજની સાવધાની શું કરવા કરી? ભૂલી ગયો તો માટે સાવધાની કરી. ઈ જે એનું બેભાન પણ થઈ ગયું તું, મારું સોનું ખોવાઈ ગયું, એ સ્થિતિ પલટાઈ ગઈ, એનું પહેલું લક્ષણ શું? સોનું જોઈ એમ નહીં, સાવધાન થઈને એને સંભાળ્યું, એનું પહેલું લક્ષણ. પ્રક્રિયા કેટલી કુદરતી બને છે, તો એ દાખલાને પ્રયોગમાં લેવામાં આવે કે પોતાની ચીજ ખોવાઈ ગઈ છે પણ પોતાની પાસે જ છે જ્યાં એમ ખબર પડે તો એના ઉપરની સાવધાની આવી જાય છે. કબજામાં હોય તો સાવધાની આવે છે. આ કેવી ચીજ છે સાવધાની? એમ સ્વરૂપને શાસ્ત્રાદિથી જાણે કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, હું આવો છું, હું આવો છું, હું આવો છું, હું આવો છું, વિકલ્પ કરે પણ સાવધાન થવું જોઈએ. એમ વાત છે, પરિણતિમાં સાવધાની તો હોય જ છે, પરિણતિમાં સાવધાની તો હોય જ છે. પરિણતિમાં તો અનંત ગુણનું પરિણમન છે, એ પરિણતિ દ્રવની પરિણતિ છે, અનંત ગુણની પરિણતિ છે. પર્યાય માને પરિણતિમાં આમ ફેર નથી, પણ આવા પ્રકરણમાં પરિણતિ ને પર્યાય નો એક ભાગ કહેવામાં આવે છે. પ્રવૃત્તિ બીજે ચાલતી હોય, પરિણતિ બીજે ચાલતી હોય, એમ ન બને? કેમ કે શાસ્ત્ર સ્વાધ્યાયમાં આત્મા નો વિષય ચાલતો હોય પણ પરિણતિ બીજી ચાલતી બેઠો હોય, પરિણતિ બીજે ચાલતી હોય. પરિણતિ નો અર્થ છે એ પરિણામ અંશ, પરિણામ અંશ ધારા, પરિણામ ધારા, આંશિક ધારા. સામાન્ય રીતે પરિણતિનો અર્થ પર્યાય થાય છે, પણ જ્યાં જે ભાવ કહેવા ધારેલો હોય એ સમજવો જોઈએ. આ શરીરાદીનો પાડોશી થઈ આત્માનો અનુભવ કર તો તારો આત્મા આનંદના વિલાસ રૂપે દેખાશે અને પરદ્રવ્યનો મોહ તુરત છૂટી જશે. જો તું એનો અનુભવ કર તો તને તારો આત્મા આનંદના વિલાસ રૂપે દેખાશે. અંદરમાં આનંદનો ડોલતો દરિયો છે, વિલસતો આનંદ છે. આનંદ કોઈ કુટસ્થ પીડ્યો છે એમ નહીં, પણ વિલસિત રૂપ છે. એવા તારા અનુભવથી તને તારો આત્મા આનંદના વિલાસ સ્વરૂપે દેખાશે અને એ આનંદનો અનુભવ થતા તને પરદ્રવ્યમાં સુખ અને પરદ્રવ્યમાં આનંદ છે એવો તારો મોહ છે, એવી જે તારી કલ્પના છે એ કલ્પના એ ભ્રાંતિ છે, એ ભ્રાંતિ છૂટી જશે. આમ જે ભ્રમ થાય છે, વ્યામોહ થાય છે પરપદાર્થમાં સુખનો આભાસ હો, એ આનંદના પ્રત્યક્ષ આનંદના અનુભવ વિના કોઈ કાળે મટી શકે નહીં. સહજ પ્રત્યક્ષ જે આનંદ છે, વાસ્તવિક જે આત્મતત્વનું સ્વરૂપ છે, સત્વ છે, તત્વ છે, એના અનુભવથી મોહ મટે ને એ સિવાય મોહ મટવાનો કોઈ ઉપાય આ જગતમાં નથી. કોઈ એમ કહે કે પાંચ ઇન્દ્રિયના વિષયોનો ત્યાગ કરે તો મોહ મટે, એ પણ મોહ મટાડવા સંબંધીની નવી ભ્રમણા છે. અંદરમાં આનંદ નો અનુભવ થયા વિના મોહ મટે એવું નથી. લોકો શું કહે છે કે આ વિષય ન સમજાય એટલે બહારમાં મોહના વિષયોનો ત્યાગ કરો. મારે પણ મોહ હાજો રહે અને મોહના વિષયથી તું દૂર ક્ષેત્રથી જા, પણ મોહ હાજો રહી ગયો એનું શું? એ કોઈ મોહ મટવાનો ઉપાય નથી. મોહ ત્યારે પર વિષયમાં મટાડવો છે કે તારામાં મટાડવો છે? એ ફેરફાર કર્યો બહારના પદાર્થોમાં, તારામાં મોહમાં તો કોઈ ફેરફાર કર્યો નહીં, ક્યાંથી મટશે મોહ? એ રીતે મોહ મટતો
આનંદ નો સાગર ગોદામ કીધું ને પછી દરિયો પાછો.
હા, એ સાગર છે ને દરિયો છે, પણ એ કઈ એનાથી પૂરું પડતું નથી. કેમ કે એ બધા છીછરા છે એની પાસે. દરિયા છે એ બધા તળિયા વાળા છે, મોટામાં મોટો સ્વયંભૂ રમણ સમુદ્ર છે એને પણ નીચે તળિયું છે. આ તો બધા એની પાસે ખાબોચિયા છે. પેસિફિક મહાસાગર ને આટલાન્ટિક મહાસાગર ને એ તો બધા એની પાસે ખાબોચિયા જેવા છે. લવણ સમુદ્ર ના ભાગ છે ને, આ તો અહીંયા છે એને પણ ભાગ છે. પણ જે સૌથી મોટો સાગર છે એ સ્વયંભૂ રમણ સમુદ્ર છે. જે છેલ્લા અધિદ્વીપમાં જે છેલ્લી રિંગ છે ગોળાકારે છે ને, બધા અધિદ્વીપ સમુદ્ર બધા ગોળાકારે છે મંગળીના આકારે.
સ્વયંભૂ રમણ સમુદ્ર
એક પછી એક પછી એક પછી અસંભવ છે. ડબલ ડબલ છે. એમાં સૌથી મોટો છેલ્લો સમુદ્ર છે સ્વયં બ્રહ્મા સમુદ્ર છે. સહજ માત્ર માં તરવો હોય તો આનંદ નો અનુભવ કરે અને સહેજ માત્ર માં ટળે છે. એને ખ્યાલ આવે છે કે ભ્રાંતિગત સુખ તે શું સુખ દુઃખ શું છે. જેને ભ્રાંતિગત સુખ જણાવ્યું હતું એ દુઃખ રૂપે શું છે એનું એને જ્ઞાન થઈ જાય. અહીંયા સુખનું આનંદનું જ્ઞાન થતા આનું પણ જ્ઞાન થઈ જાય છે પ્રતિપક્ષ. એટલે એનો વ્યામો છે એ છૂટી જાય છે. છોડવો પડતો નથી પણ છૂટી જાય છે એમ કે છે. એને છોડવા માટે પછી બીજું કાંઈ કરવાનો પ્રશ્ન નથી. જ્યાં સાચો અનુભવ થયો આનંદનો ત્યારે એને કૃત્રિમ આનંદ છે એમાં દુઃખ શું છે એનું જ્ઞાન થઈ જાય છે. પછી એના પ્રત્યે એને આકર્ષણ રહેતું. હા છેલ્લી પ્રત્યક્ષ પ્રતિભા સમય લીધો છે. જ્ઞાન ચક્ષુમાં છે છેલ્લી લીટી છે. ધ્યાતા પુરુષ એમ ધ્યાવે છે કે આમ કરીને વાત છે. જે સકલ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વર શુદ્ધ પરિણામી પરમભાવ લક્ષણ નિજ પરમાત્મ દ્રવ્ય તે જ હું છું. પરંતુ એમ ભાવતો નથી કે ખંડ જ્ઞાન રૂપ હું છું. આમ ભાવાર્થ છે આખા આખા સૂત્રનો આ ભાવાર્થ આવો છે કે એમ કે હું ધાતા પુરુષ દેવ સકલ ધાતા પુરુષ આમ ભાવે છે એમ કરીને દેવ સકલ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વરમ શુદ્ધ પારિણામિક પરમ ભાવ લક્ષણમ નિજ પરમાત્મ દ્રવ્યમ તદેવ અહમ ઇતિ ભાવયતિ. ધાતા પુરુષ આમ ભાવે છે આમ ધ્યાવે છે એમ કહો આમ ભાવે છે એમ કહો કે હું તો એક પ્રત્યક્ષ પ્રતિભાસમય સકલ નિરાવરણ શુદ્ધ આત્મા છું પારિણામિક ભાવે અવિનશ્વર પણ એ રહેલો. તો ત્યાર પછી 72 ગાથામાં પણ એ પ્રત્યક્ષ આ 72 ગાથામાં એ પ્રત્યક્ષ લીધું છે. એક શુદ્ધ સદારૂપી છે ને કે હું અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય ક્યાંય પ્રત્યક્ષ લીધો છે. પ્રત્યક્ષ આવો છું એમાં જે બળ આવે છે એ પરોક્ષના વિકલ્પમાં એ બળ કદી આવી શકે જેમ બહારમાં પણ પરોક્ષત અને પ્રત્યક્ષતમાં પ્રત્યક્ષતનો કોઈ વિકલ્પ નથી એમ અહીંયા પણ પ્રત્યક્ષનો કોઈ બીજો વિકલ્પ નથી. ત્યાં વિચાર કર્યા કરે કે આવો છો આવો છો આવો છો આવો છો આવો છો આવો છો ભલે શુદ્ધ નહીં નો વિષય લઈએ લક્ષ્મણ પણ ત્યાં એનું બળ આવતું નથી. પણ આવો છું એમાં પ્રત્યક્ષ છું કે નહીં કે પ્રત્યક્ષ આવો છું એમ જ્યાં એનું પ્રત્યક્ષ પણ આવે ત્યાં એને છલાંગ મારે છે એની પર્યાય છે ઉછળીને આવે છે દ્રેવ ઉપર એ પ્રત્યક્ષનો વિષય આખો એવો.
હા
સીધી વાત છે ને કે એક માણસ ખૂન ના સમાચાર છાપામાં વાંચે અને એ જ માણસ એ ખૂન ને પ્રત્યક્ષ જોવે, આ તો હજી વ્યવહાર પ્રત્યક્ષ છે. બે જાણ્યું છે જ્ઞાન દ્વારા, પણ અસર ખૂનમાં કેટલો ફેર છે કે પ્રત્યક્ષ ની અસર જાતી નથી. એમ આત્મા પ્રત્યક્ષ છે એમ એની પ્રત્યક્ષતા ને જો લક્ષમાં લેવામાં આવે છે તો પરિણામમાં જુદું બળ આવે છે. અને જો એની પ્રત્યક્ષતા લક્ષમાં ન આવે ને આવો છો આવો છો આવો છો આવો છો આવો છો આવો છો એમ પહેલા કરે વિકલ્પમાં, એમાં બળ નથી આવતું. અહીંયા તો કે છે કે અતિન્દ્રિય પ્રત્યક્ષ આનંદના અનુભવથી તને સકળ પરદ્રવ્યનો મોહ છૂટી જશે. સઘળાય સમસ્ત પરદ્રવ્યોમાં કોઈ પણ પરદ્રવ્યની કોઈ પણ પર્યાય પ્રત્યે તને રામો નહીં થાય કે આમાં સુખ છે.
બરોબર,
જાગ્રત તો નહીં થાય, જાગતા તો નહીં થાય, પણ સ્વપ્નમાં પણ નહીં થાય. આમ છે, એનું સપનું નહીં આવે કે આ સુખ નું કારણ થયું. આમ છે, સપનામાં તો ખબર ન રહે ગમે એવું સપનું આવે કે ના આવું ન આવે. જ્ઞાની ને પરદ્રવ્ય ના સુખ નું સપનું ન આવે, પરિણતિ છે કે નહીં ઉભી ઊંઘ માં, એનું કારણ એ છે કે એની પરિણતિ ઊભી છે. જેમ અજ્ઞાની ને આત્મજ્ઞાન થયું છે એવું સપનું આવતું નથી, આવે કોઈ દિવસ અતિન્દ્રિય અનુભવ થયો એવું સપનું આવ્યું કોઈને, પરિણતિ નથી એની પાસે. જ્ઞાનીને સ્વપ્નું ના આવે, મને આયા સુખ છે કોઈ પણ સંયોગમાં કોઈ પણ વિયોગમાં, અનિષ્ટ વિયોગ અને ઈષ્ટ સંયોગ સુખની કલ્પનાનો વિષય છે. જ્ઞાનીને સ્વપ્નું આવતું નથી. પરબ્રહ્મની ભિન્નતા એટલે એક જબરજસ્ત વિષય છે. ભેદ જ્ઞાનનો એવો એ જબરો વિષય છે કે એના સર્વ પ્રકારના મોહને ભયને કોઈ પણ પ્રકારના વિકૃત ભાવને વિભાવને એ ભિન્ન રાખે છે, ભિન્ન રાખે છે, થાય તો ભિન્ન રાખે છે. તમામ પ્રકારના સમસ્ત પ્રકારના વિભાવ ભિન્ન પડી જાય છે.
જય હો સનાતન દિગંબર જય ધર્મનો જય હો.